અચાનક નીકળી ગયો જંગલના રસ્તે આગળ ને આગળ, મુઠ્ઠીઓ વાળીને દોડ્યો છે. પાછળ દુશ્મનના સૈનિકો પડ્યા છે, જાન બચાવવા માટે ભાગે છે, ભાગે છે, ભાગે છે. ખૂબ દોડ્યો 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 દોડ્યો, લાંબે નીકળી ગયો. દુશ્મનો પાછા વળી ગયા છે, હવે ભય રહ્યો નથી, દોડી દોડીને થાકી ગયો છે. રાજા એક ઝાડ આવતાની સાથે એની નીચે બેસી પડે છે, હાંફે છે, જરાક શ્વાસ હેઠો બેઠો, થાક ઉતર્યો. અને હવે એને અચાનક પોતાની પ્રેમાળ પત્ની યાદ આવે છે, રૂપાળા દીકરાઓ યાદ આવે છે, વિશાળ રાજ્ય યાદ આવે છે, અઢળક સંપત્તિ યાદ આવે છે, એક એક વસ્તુ યાદ આવે છે. બધું ચાલ્યું ગયું, આજે પોતે પહેરેલે કપડે ભાગી છૂટવું પડ્યું છે. આ વિચાર એને બેચેન બનાવે છે. એ માથું કૂટે છે, છાતી કૂટે છે, ચોધાર આંસુએ રડે છે, પાગલની જેમ તોફાન મચાવે છે. સંસારની અતિ આસક્તિ ક્યારેક ને ક્યારેક માણસને પાગલ બનાવ્યા વિના રહે નહીં. કોઈ પણ વસ્તુ ઉપર વધુ પડતો મદાર બાંધતા નહીં, કોઈ પણ વસ્તુની તીવ્ર આસક્તિમાં ફસાતા નહીં, તો ક્યારેક દુઃખી થવાના દાડા આવશે. રાજા પાગલ થયો છે, છાતી કૂટે છે, માથું કૂટે છે, ક્યાં ગયું મારું, શું થશે મારું, એ આવો છે, એ લઈ ગયો. જેમ તેમ આકુળ વ્યાકુળ થઈને જયારે સમય પસાર કરે છે, એમ છાતી કૂટતા કૂટતા અચાનક આમ કરતા એનો હાથ ગળામાં ગયો. ગળામાં એક માદળિયું બાંધેલું હતું, એક દોરો હતો, અને આમ છાતી કૂટતા કૂટતા દોરો હાથમાં આમ ભરાણો ને તૂટ્યું, માદળિયું માદળિયું તૂટ્યું ને ખુલ્યું તો અંદરથી એક ચિઠ્ઠી નીકળી. નાનપણમાં કોઈક સાધુ સંતે કોઈ કંઈક પણ આપ્યું હશે અને એની માએ એના ગળામાં આ માદળિયું બાંધી દીધું હશે. છાતી કૂટતા કૂટતા દોરો તૂટ્યો ને માદળિયું નીકળ્યું. માદળિયાની અંદરથી ચિઠ્ઠી કાઢી, ચિઠ્ઠી વાંચી, અને ચિઠ્ઠીમાં એક એવો મંત્ર લખેલો હતો, એ મંત્ર વાંચતાની સાથે રાજાની બધી ઉદાસી ખંખેરાઈ ગઈ, એને એક હિંમત આવી ગઈ, બળ મળી ગયું. તરત જ રાજાએ માદળિયું પાછું બાંધી દીધું, ઉભો થયો. ઉભો થઈને બાજુના એના એક મિત્ર રાજાની પાસે જાય છે. મિત્ર રાજાની પાસે જઈને વાત કરી કે આ રીતે મને લૂંટી લેવામાં આવ્યો છે, મારું બધું ચાલ્યું ગયું છે, મારે દુશ્મન પાસેથી મારું રાજ્ય પાછું લેવું છે, માટે તમે મને મદદ કરો. એના મિત્ર રાજાએ એને મદદ કરી, પોતાનું સૈન્ય આપ્યું. એ સૈન્ય લઈને આ માણસ પાછો આવે છે, યુદ્ધ કરે છે, અને યુદ્ધની અંદર પોતાનું રાજ્ય પાછું મેળવી લે છે. રાજ્ય મળી ગયું, પાછો પોતે રાજા તરીકે સ્થાપિત થઈ ગયો, રાજ્યનું સંચાલન કરી રહ્યો છે. આનંદ પ્રમોદમાં એના દિવસો પસાર થાય છે. ધીમે ધીમે બહાર પણ લોકવાયકા ફેલાતી ગઈ, હવા ફેલાતી ગઈ કે રાજાએ પાછું પોતાનું રાજ્ય મેળવી લીધું છે. એ સમાચાર દૂર દૂર ભાગી છૂટેલા એના મંત્રીઓને મળ્યા. એનો જે મુખ્યમંત્રી હતો એને ખબર પડી કે રાજા પાછા આવી ગયા છે, એટલે એ પણ પાછો આવે છે, રાજાને મળે છે. રાજાએ કીધું તમે મંત્રી પદ સંભાળી લો. પેલા એ પાછું મંત્રી પદ સંભાળી લીધું. આનંદથી દિવસો ચાલ્યા જાય છે. એક વખત પેલો મંત્રી રાજાને પૂછે છે કે રાજન, આપણું તો બધું લૂંટાઈ ગયું હતું, ક્યાંય કે ત્યાં ક્યાંય કશું જ નહોતું, આ તમે કેવી રીતે પાછું મેળવ્યું? અને વાત કરી કે આ રીતે હું તો ભાગી છૂટ્યો, હું જીવનમાં હતાશ થઈ ગયો હતો, કોઈ આશાનું ચિહ્ન મને દેખાતું નહોતું, પણ એટલામાં એક બહુ સરસ ઘટના બની. છાતી કૂટતા કૂટતા મારા ગળામાંથી દોરો તૂટ્યો, એમાંથી એક માદળિયું નીકળ્યું, અને એ માદળિયાના મંત્રે, એ માદળિયાના વાક્યે મને એક એવું બળ આપ્યું, હું જાગૃત થયો, ઉભો થયો, મિત્રની મદદ લીધી, અને આ રીતે મેં પાછું રાજ્ય મેળવી લીધું છે. એમ શું હતું, આપ મને માદળિયું બતાડશો, મારે પણ એ મંત્ર જોવો છે. રાજાએ માદળિયું કાઢીને એને બતાડે છે. એમ ચિઠ્ઠીની અંદર લખેલું હતું કે યહ દિન ભી ચલા જાયગા, યહ દિન ભી ચલા જાયગા. આજે દુઃખના દિવસો આવ્યા છે, મુસીબતમાં મુકાયા છીએ, કોઈ આધાર દેખાતો નથી, અને અંતર હતાશ થઈ ગયું હતું. ત્યારે રાજા કહે છે કે મેં આ વાક્ય સાંભળ્યું કે યહ દિન ભી ચલા જાયગા, એટલે કે આ દુઃખના દિવસો ચાલ્યા જશે, હિંમત હારવાની જરૂર નથી, ઉભો થા. અને મને બળ મળ્યું, ઉભો થઈને મેં આ રીતે મદદ મેળવ્યો, અને આજે પાછું રાજ્ય મને મળી ગયું છે. તે વખતે મંત્રી કંઈ બોલતો નથી, માદળિયું પાછું આપી દે છે. થોડોક વખત જાય છે, પણ એ થોડાક વખત દરમિયાન મંત્રીએ જોયું કે વૈભવ, મહોત્સવ, સુખ સાહેબી, આ બધામાં રાજા આસક્ત બનવા માંડ્યો છે, રાજ્ય ધર્મ ભૂલવા માંડ્યો છે, પ્રજા પ્રત્યેના કર્તવ્યોમાં એ પાછો પડવા માંડ્યો છે. બરોબર નથી થતું. એક બે વખત ચેતવવાનો પ્રયત્ન કર્યો પણ ચેતતો નથી. ત્યારે એક દિવસ બરોબર મોકો જોઈને રાજા મંત્રી બધા બેઠા હતા, અને વળી પાછી મંત્રીએ વાત કાઢી કે રાજન, હજી મારા તો મગજમાં જ બેસતું નથી કે આપણે સાવ ભાંગી પડ્યા હતા, બધેથી ખલાસ થઈ ગયા હતા, કેવી રીતે પણ તમે આ પાછું મેળવ્યું. અરે કે મંત્રીજી, તમે હજી સમજતા નથી, મેં તમને કીધું તો ખરું કે બધું તાકાત જો કોઈ હોય તો આ માદળિયાની છે, એણે મને આ બળ આપ્યું, અને એમાં લખ્યું હતું કે અધીન ભી ચલા જાયગા. મંત્રી સ્વર કે છે, એમ રાજન, એક મહેરબાની કરશો, ફરીથી જરાક માદળિયું મને આપશો, બતાડશો. વળી માદળિયું આપ્યું, માદળિયામાંથી ચિઠ્ઠી કાઢીને તરત જ મંત્રી રાજાને કહે છે કે રાજન, તે દિવસે જેમ આ માદળિયું વાંચ્યું હતું એમ આજે પણ ફરીથી વાંચો, આ માદળિયું આજે પણ તમને કંઈક કહી રહ્યું છે. અને રાજાએ વાંચ્યું, મંત્રી કહે છે કે યહ દિન ભી ચલા જાયેગા, જેમ પેલા દિવસો ચાલ્યા ગયા હતા એમ આજે આજે સુખના દિવસો આવ્યા છે, વળી પાછા તમે એમાં પાગલ બન્યા છો, પણ આ માદડીઓ આજે પણ તમને કંઈક કહે છે, તે દિવસે જેમ સાંભળ્યું તું અને હતાશા ખંખેરી નાખી હતી એમ આજે પણ આ માદડિયાની કોઈક પ્રેરણા સમજો, એમ કે છે કે યહ દિન ભી ચલા જાયેગા, આ કાયમ ટકવાના નથી, સુખના દિવસો પણ એ ગમે ત્યારે ચાલ્યા જશે, માટે જે કામ કરવાના હોય કરી લો, કર્તવ્ય બજાવી લો, એમાં આસક્ત બનાય નહીં, જેમ તે વખતે હતાશા ખંખેરી નાખી હતી આજે આ આસક્તિને પણ ખંખેરી નાખો, જાગ્રત બનો, આપ રાજા છો, પ્રજા આપના ભરોસે છે, અને રાજા પાછો જાગ્રત બની ગયો. અનિત્ય ભાવનાનું ચિંતન, દુઃખમાં હતાશ નહીં થવા દે, સુખમાં પાગલ નહીં થવા દે, ગમે ત્યારે પણ. વિનય વિજયજી મહારાજ કહે છે કે આ એક વાક્યનું મંત્ર વાક્ય હંમેશા તમારી સાથે ને સાથે રાખો, જ્યારે પણ કોઈ સુખદ કે દુઃખદ સંયોગ આવે ત્યારે તરત જ આ વિચાર કરજો કે આ પણ કાયમ ટકવાનું નથી. બસ આ એક વિચાર તમને કોઈક નવી દ્રષ્ટિ આપશે. રાજાની પાસે કોકે કોક બાવાએ આ એક માદડિયું આપ્યું હશે, એને રાજાને નવી જિંદગી આપી દીધી. કોઈ માદડિયું રાખ્યું છે ખરું? એ ભાઈ, કોઈ માદડિયા રાખો છો? નથી રાખતા? આપું, બનાવી આપું, રાખવા છે? ઘણા લોકો આવે, મારા સાહેબ કંઈક દોરો કરી આપો ને, મારા સાહેબ કંઈક માદડીઓ બનાવી આપો ને. એટલે કે અમારા આ ધંધા છે, અમે તો આ એક માદડીયું બનાવી આપી, અમને ભગવાને આ એક માદડીયું બનાવવાની છૂટ આપી છે કે માદડિયા બનાવી આપજો બધાને, બધાના ગળામાં આ દોરા પરોવજો, કે યાદ રાખો આ પણ કાયમ ટકવાનું નથી. જયારે કોઈક સારા દિવસો આવે ત્યારે હંમેશા વિચાર કરજો કે આ સુખના દિવસો કાયમ ટકવાના નથી. સૂર્ય ગમે એવા જગારા મારતો હોય, એના કિરણો ગમે એટલા પ્રકાશ રેલાવતા હોય, પણ પડી ગમે એવા જગારા મારતા સૂર્યનો પણ એક વખત અસ્ત થાય છે. સવારે ઉગતો સૂર્ય, બપોરે જગારા મારતો સૂર્ય, સાંજ પડતા જ અસ્તાચલમાં ઢળી પડે છે અને કાળું ધબ અંધારું છવાઈ જાય છે. એ સૂર્ય આપણને કહી રહ્યો છે કે એક સરખા પ્રકાશ કોઈના ટકતા નથી, માટે એમાં પાગલ થતા નહીં. અને અસ્તાચલમાં ઢળી પડેલો સૂર્ય એ પણ આપણને પ્રેરણા આપી રહ્યો છે કે અત્યારે ભલે અંધારું છવાઈ ગયું છે, કોઈ આશાનું કિરણ દેખાતું નથી, પણ ધીરજ રાખે તો વળી પાછી ઉષા ખીલે છે, પ્રકાશ રેલાય છે અને સૂર્ય બહાર આવી જાય છે. એમ આજે તમારા જીવનની અંદર કદાચ કોઈક મુસીબતોમાં તમે પટકાઈ ગયા હો, ચારે બાજુ અંધકાર દેખાતો હોય, કોઈ દિશા નીકળવાની દેખાતી ન હોય, ત્યારે પણ હતાશ થતા નહીં. અસ્ત પામતો સૂર્ય એમ કહે છે કે અસ્ત ભલે આવે, પણ એમાંથી એ પસાર થઈને ગમે એવી કાળી અમાસની માજમ રાત ભલે ને હોય, એનો પણ એક દિવસ અંત આવે છે અને સરસ મજાની ઉષા ખીલે જ છે. માટે હંમેશા એ વસ્તુને નજર સામે રાખીને હતાશ થતા નહીં. અને સવારનો ઉગતો સૂર્ય કહે છે કે અત્યારે ભલે ઉગ્યો છું, પણ સાંજ પડે આથમ્યા વિના પણ મારો પાછો છૂટકો નથી, માટે એમાં પણ સાવધાન રહેજો. અસ્ત થતો સૂર્ય અને ઉદય થતો સૂર્ય બંને આપણને પ્રેરણા આપે છે. અસ્ત થતો સૂર્ય કહે છે કે નિરાશ થતા નહીં, અંધારા પછી અજવાળું આવવાનું જ છે. અને અજવાળા વેરતો સૂર્ય કહે છે કે પ્રકાશમાં અંજાઈ જતા નહીં, સાંજ પડે અંધારું પાછું થવાનું જ છે. હિલ સ્ટેશન ઉપર જાઓ છો ને, હે, ત્યાં શું જોવા જાઓ? સાપુતારા ગયા છો? સાપુતારામાં લોકો કે ચલો સનસેટ પોઈન્ટ ઉપર, એટલે શું કામ પણ હેરાન થાવ છો? સનસેટ થતો જોયો કોઈ દિવસ તમે? અને એ જોઈને તમને કઈ વિચાર આવ્યો કે આ સૂર્ય અસ્તાચલમાં ઢળી પડ્યો, એક દિવસ મારી જિંદગી પણ આ જ રીતે અસ્તાચલમાં ઢળી પડવાની છે? સનસેટ જો જોતા ના આવડતો હોય તો જોવાનો કોઈ અર્થ નથી. ઉગતો સૂર્ય જોવા માટે લોકો ટોળે વળે છે, ગાંડ પણ છે લોકોનું. મુંબઈમાં કોઈ દિવસ એ સૂર્ય અસ્ત થતો ઘણી વાર દેખાતો હોય ત્યાં જોવા નહીં જાય ને, સાપુતારામાં દોઢ મૂકશે સાંજ પડે એટલે ટેક્સીઓ લઈ લઈને. આ એક ગેલચા, બધા જાય છે ને સનસેટ પોઈન્ટ ઉપર, આપણે બી જવું જોઈએ. સૂર્ય આમ અસ્ત થતો એ જોવો જોઈએ. એટલે પણ ત્યાં જ થાય છે, દુનિયામાં બીજે ક્યાંય સૂર્ય અસ્ત થતો જ નથી. જ્યાં રોજ જોવા મળે છે ત્યાં જોવાની ફુરસદ નથી, અને ત્યાં ગાંડ પણ ની જેમ દોડે છે માણસો. અહીં રોજ સૂર્ય અહીં પણ ઉગે છે, એને પણ કોક દિવસ તો જુઓ, એને પણ માણો આનંદથી. ક્યાં આપણને ફુરસદ છે માણવાની? અને જે કંઈ કરો એની પાછળ તત્વ દ્રષ્ટિઓ પડેલી છે. તત્વજ્ઞાન ક્યાં નથી? આ વિશ્વમાં સર્વત્ર તત્વજ્ઞાન પથરાયેલું પડ્યું છે. દ્રષ્ટિનો ઉઘાડ કરો, બધે તત્વજ્ઞાન છે. ઉગતો સૂર્ય પણ કંઈક કહે છે ને આથમતો સૂર્ય પણ કંઈક કહે છે. બંને કહે છે કે જે કંઈ પણ તમને આજે સંયોગ મળ્યા છે કાયમ ટકવાના નથી. અનિત્ય ભાવનાનું ચિંતન, વિનય વિજયજી મહારાજ કહે છે, મિત્ર સ્ત્રી સ્વજનાદિ સંગમ સુખમ સ્વપ્નેન્દ્ર જાલોપમમ. મિત્ર સ્ત્રી સ્વજનો આ બધા મનગમતા સંયોગો, આ બધું જે કઈ મળ્યું છે એ સ્વપ્ન જેવું છે, ઇન્દ્રજાળ જેવું છે. સ્વપ્નમાં આંખ ખુલ્યા પછી કઈ નહીં, જિંદગીમાં આંખ મિચાયા પછી કઈ નહીં, બાકી કઈ જ ફરક નથી. એને એનાથી સ્વપ્નથી વધુ મહત્વ આપતા નહીં. સ્વપ્ન જયારે જુઓ ત્યારે મજા આવે, આનંદ આવે, ઠીક છે, જિંદગી જીવો છો, મજા આવે છે, વાંધો નહીં, પણ સમજીને જીવો કે આ એક સ્વપ્ન છે ને સ્વપ્ન ગમે ત્યારે પૂરું થઈ શકે છે. અણધાર્યું પૂરું થઈ શકે છે. આટલો ટાઈમ સ્વપ્ન ચાલશે જેવો કોઈ ભરોસો ખરો? જિંદગીનો પણ કોઈ ભરોસો નથી. માટે એમાં પાગલ થતા નહીં. જે કંઈ કરો એની સાથે સાથે સતત આ અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયની અંદર જાગ્રત રાખો તો સુખદ સંયોગો પણ તમને આસક્ત નહીં બનાવે. એ આસક્તિમાં મૂર્છિત બનીને તમે કર્તવ્યનું ભાન નહીં ભૂલી જાઓ. અને દુઃખદ સંયોગો તમને હતાશ નહીં કરી નાખે. તમે નંખાઈ નહીં જાઓ. નિરાશ થઈને તમે જીવનમાં નકામા નહીં બની જાઓ. ગમે તેવી મુસીબતોની વચ્ચે પણ સતત હિંમત રાખજો કે આ પણ કાયમ ટકવાનું નથી. પાછો સૂર્ય ઉગશે, સારા દિવસો આવશે. વાંધો નહીં, પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો, મહેનત કરો. જિંદગી સફળ છે આપણી. જિંદગીમાં મુશ્કેલીઓ તો આવવી જ જોઈએ, કષ્ટો તો આવવા જ જોઈએ. અંધારું હોય તો અજવાળાની કિંમત છે, અંધારું હોય જ નહીં તો અજવાળાની કિંમત શું? જીવનમાં દુઃખ જ ન હોય તો સુખનું શું મૂલ્ય છે? દુઃખ પણ આવવું જોઈએ, કારણ કે દુઃખ તો આપણી કેટ કેટલી શક્તિઓનો પણ વિકાસ કરી જતું હોય છે. આપણા ગુજરાતના જાણીતા એક કવિ મકરંદ દવે એમના એક કાવ્યમાં બહુ સરસ વાત કરી છે. માણસ વાત વાતની અંદર કંઈક નબળું આવે એટલે તરત જ અફસોસ કરવા બેસી જાય, હતાશ થઈને નંખાઈ જાય. ત્યારે મકરંદ દવે કવિએ કહે છે કે અફસોસ ને આસન કદી જો આપશું, અફસોસ ને આસન કદી જો આપશું, જે રહ્યું થોડું તે લૂંટી જશે. જો ગુમાવ્યાની ગણતરીમાં પડ્યા તો ફૂલ ઉગડતું એ ચૂંટી જશે. આંખ સામે ઉગતો દિન રાખીએ, આંખ સામે ઉગતો દિન રાખીએ, જે મળી સૌરભ જીવનની ચાખીએ. કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, રંગ અંગોમાં નવા ઘૂંટી જશે. અરે જેમ દુઃખ આવે, જેમ દુઃખમાં પીસાઈએ, એમ જીવનના નવા રંગો ખીલે. મેંદી જેમ પીસાય એમ એ વધુ રંગ પકડે, એમ જીવન જેમ દુઃખોમાં વધુ ભીસાય એમ એ જીવનનો વધુ ને વધુ વિકાસ થાય. દુઃખ વિના કોઈના વિકાસ થયા નથી. મુસીબતોમાંથી જ માણસ હંમેશા આગળ આવી શકે છે. જેને એક સરખા સુખના દિવસો મળ્યા છે એ તો માયકાંગલા રહી જાય છે. જોઈ લો, તમે આજના સંસારનો અનુભવ કરી લો, જે જૂના લોકો મુસીબતોમાંથી ઉભા થયા હશે, મુસીબતોમાંથી માર્ગ કાઢીને ઊંચા આવ્યા હશે, એનો વિકાસ હશે, એ મહેનતુ હશે. પણ એવા આગળ વધેલા સુખી ગણાતા લોકોના ઘરની અંદર જે છોકરાઓ પહેલેથી જ સારી રીતે જીવ્યા છે ને, પ્રેમથી ઉછર્યા છે, એ લોકોની શક્તિનો વિકાસ એમના વડીલો જેટલો જોવા નહીં મળતો હોય. એ જલ્દી આળસુ બની જશે, એ જલ્દી થાકી જશે, એ જલ્દી પ્રમાદી થઈ જશે, એ જલ્દી રવાડે ચડી જશે. કારણ કે મુસીબત આવી જ નથી ને જીવનમાં. મુસીબતો તો જીવનમાં આવવી જ જોઈએ, અને કોઈ મુસીબતો કાયમ ટકતી નથી. થોડોક ટાઈમ આવીને જીવનના નવા રંગો ઘૂંટી જતી હોય છે. માટે પ્રાર્થના તો ભગવાનને કરવી હોય તો એ કરજો. કોઈ દિવસ એ ભગવાનની પાસે આ મંદિરોમાં જઈને પ્રાર્થના કરતા નહીં કે હે ભગવાન, જીવનમાં કોઈ દિવસ દુઃખ ના આવે એવા આશીર્વાદ આપજે. પ્રાર્થના એ કરજો કે હે ભગવાન, વહેલામાં વહેલી તકે જીવનમાં એક વખત તો દુઃખમાં બરોબર મૂકી દેજે. મારા જીવન વિકાસ માટે દુઃખ બહુ જરૂરી છે. પ્રભુ દુઃખ આપજે મને, મુશ્કેલીઓમાં મૂકજે મને, પડકાર આવે સામે એવી તબક્કામાં મને મૂકી દેજે જેથી મારી શક્તિઓનો વિકાસ થાય, જેથી હું બીજાના દુઃખને સમજી શકું એવી સદભાવના મારા હૃદયમાં આવે. સુખી માણસો બીજાના દુઃખને શું સમજી શકે જેને પોતે કોઈ દિવસ દુઃખનો અનુભવ જ નથી કર્યો. એક વાર દુઃખનો અનુભવ કર્યો હશે તો એ કોઈકના દુઃખને સમજી શકશે, એની સંવેદનાઓ એના અંતરમાં જાગી શકશે. જીવનમાં દુઃખ તો હોવું જ જોઈએ, ભલે આવતું આવે ત્યારે હતાશ થતા નહીં, અને આવે ત્યારે પણ એ સમજી રાખજો કે આ થોડાક ટાઈમ માટે છે. દુઃખ પણ કાયમ ટકતું નથી. સારા દિવસો આવવાના છે. અત્યારે દુઃખ આવ્યું છે, વેલકમ, એને સ્વીકારી લો, વધાવી લો, પ્રેમથી અપનાવી લો. કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ, રંગ અંગોમાં નવા ઘૂંટી જશે. એ પણ કંઈક વિકાસને માટે આવ્યું હશે. દુઃખમાં કોઈ દિવસ હતાશ નહીં થવા દે આ અનિત્ય ભાવનાનું ચિંતન કે દુઃખ પણ કાયમ ટકતું નથી, અને સુખ પણ કાયમ ટકતું નથી. સુખમાં કોઈ દિવસ પાગલ નહીં થવા દે આ અનિત્ય ભાવનાનું ચિંતન. આપણે તો બધું જ કાયમ માની લીધું, સ્થાયી માની લીધું. માટે આસક્તિ અને અશાંતિ આપણા જીવનમાં જોર પકડી રહી છે. જેને આ અનિત્ય ભાવનાનું ચિંતન હૃદયસ્થ કર્યું હોય, જેને આ તત્વદ્રષ્ટિ કેળવાઈ ગઈ હોય, એને કોઈ પણ ઘટના કદાચ બને એને હચમચાવી નહીં શકે. ભાવનગરની અંદર એક આચાર્ય મહારાજ ચોમાસુ હતા. આચાર્ય મહારાજ ચોમાસુ ને રોજ વ્યાખ્યાન ચાલે. સંઘના એક અગ્રણી આગેવાન શેઠ રોજ નિયમિત પ્રવચન સાંભળવા માટે આવે. એક પણ દિવસ એમનો ખાડો ન હોય, ટાઈમ સર આવી જનારા. એમાં એક દિવસ એવું બન્યું કે વ્યાખ્યાનનો સમય થયો 9 વાગ્યા, સભા આવી ગઈ છે. આચાર્ય મહારાજ પોતાના સ્થાન ઉપર આવી ગયા, પ્રવચનનો પ્રારંભ થયો, પણ રોજ સમયસર આવનારા ગામના નગર શેઠ આજે દેખાતા નથી. આચાર્ય મહારાજને એમ થઈ ગયું કે આજે શેઠ કેમ દેખાતા નથી, હશે કંઈક કામ આવી ગયું હશે, કંઈક તબિયત સારી નહીં હોય, ગમે તે કારણ હશે, નહીં આવ્યા હોય. આચાર્ય મહારાજે વ્યાખ્યાન ચાલુ રાખ્યું. વ્યાખ્યાન ચાલતા 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 પૂરું થવા આવ્યું. 9:45 વાગ્યા વ્યાખ્યાન ઉઠવાની તૈયારી ને એટલામાં શેઠ આવ્યા વ્યાખ્યાનમાં, આવીને બેસી ગયા. વ્યાખ્યાન પૂરું થયું એટલે નજીકમાં જાય છે ચરણ સ્પર્શ કરવા, ત્યારે આચાર્ય મહારાજ પૂછે છે, કારણ કે રોજ નિયમિત આવતા હોય એટલે સહેજે પૂછવાનું મન થાય કે ભાઈ કેમ ભાગ્યશાળી આજે કઈ મોડા પડ્યા તમે? કે સાહેબ ઘરે મહેમાન આવ્યા હતા એને વળાવવા ગયો હતો, મહેમાન આવ્યા હતા એને વળાવવા ગયો હતો. આચાર્ય મહારાજ ને એમ થઈ ગયું કે આ એટલો બધો ધર્મિષ્ઠ માણસ છે, બધું બાજુ ઉપર મૂકીને એક દિવસ જીણવાણીનું શ્રવણ ચૂકે નહીં, ભગવાનની વાણી સાંભળવાનું ભૂલે નહીં, ક્યાંય પણ બધું ગૌણ કરી દે. આજે એ વાતે કયા વળી મહેમાન આવી ગયા હશે કે મહેમાનની ખાતર એને વ્યાખ્યાન છોડી દીધું? ભાઈ મહેમાન ખાતર કઈ વ્યાખ્યાન છોડાય? સાહેબ મહેમાન આવ્યા હતા વળાવવા ગયો હતો કે? એટલે આચાર્ય મહારાજ કે શું વાત કરો છો, એવા કયા મહેમાન આવ્યા હતા? ત્યાં બાજુમાં બીજો એક શ્રાવક ઉભો હતો, એને કીધું કે સાહેબ કાલે રાત્રે એમના જુવાન જોત દીકરાનું અચાનક મૃત્યુ થઈ ગયું, અત્યારે એને સ્મશાને વળાવવા ગયા હતા અને એ કાર્ય પતાવીને સ્નાન કરીને પાછા અહીં આવ્યા છે. પોતાના જુવાન જોત એકના એક સગા દીકરાનું મૃત્યુ, અને એ મૃત્યુ થયું છે. જીવનની અનિત્યતાનું ચિંતન વ્યક્તિને સ્વસ્થતા આપ્યા વિના રહેતું નથી, કે આ પણ કાયમ ટકવાનું નથી, દીકરાનો સંયોગ પણ કાયમ ક્યાં ટકવાનો છે મારો? કા એને મૂકીને હું ચાલ્યો જાત, કા મને મૂકીને એ ચાલ્યો જાય, એક દિવસ વિયોગ તો નિશ્ચિત છે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે, એ વાસ્તવિકતાને સ્વીકારવા માટે હૃદયની ભૂમિકા તૈયાર હતી. કારણ કે મન એને કેળવેલું હતું કે કંઈ પણ કાયમ ટકતું નથી, અને એ રીતે દીકરો કદાચ ચાલ્યો ગયો મૂકીને તો એક ફરજ હતી કે એની અંતિમ વિધિઓ કરી આવવી જોઈએ. અંતિમ વિધિ કરી આવીને પણ સાચું બળ તો ગમે તેવા વિષમ સંયોગોની અંદર પણ સાચું બળ મળે એમ હોય તો આ જ્ઞાની પુરુષોની વાણીમાંથી મળે એમ છે, તત્વદ્રષ્ટિમાંથી મળે એમ છે, માટે એનાથી તો વંચિત રહેવાય જ નહીં. જેટલું 15 મિનિટ પણ સાંભળવા મળ્યું દોડતા આવ્યા, અને તે પછી પણ આચાર્ય મહારાજ પૂછે છે ત્યારે રોદણા રડવાની વાત નથી, મારા સાહેબ મરી ગયો, મારો છોકરો એકનો એક ચાલ્યો ગયો, કોઈ નહીં. સમજતા હતા સંસારની વાસ્તવિકતાને સ્વીકારવાની હૃદયની ભૂમિકા તૈયાર કરેલી હતી આ તત્વ દ્રષ્ટિઓને પ્રાપ્ત કરી કરીને. અને એટલે જ આચાર્ય મહારાજ પૂછે કે ભાગ્યશાળી કેમ મોડા પડ્યા, તો સહજતાથી કહી શકે છે કે મહેમાન આવ્યા હતા એને વળાવવા ગયો હતો. કોકને ત્યાંથી ક્યાંકથી આવ્યા હતા મહેમાન આપણા ઘરે, એ વળી પાછા એણે એની વાટ પકડી લીધી, તો ફરજ હતી કે એને વળાવવા જવું જોઈએ, સ્મશાન સુધી વળાવી આવ્યો અને વળી પાછો આવીને બેસી ગયો. કારણ કે એ દીકરો છે એમ સમજીને જીવ્યા જ નહોતા, આ મારો મહેમાન છે એમ સમજીને જીવ્યા હતા, અને મહેમાનને વળાવવાનો આવ્યો તો વળાવી આવ્યા અને વળી પાછા કામે લાગી ગયા. દ્રષ્ટિઓ જ આપણને એમ કે છે કે જે કઈ છે સંસારની વાસ્તવિકતાને સમજી લો. પર્યાય દ્રષ્ટિનું ચિંતન, આત્મા ક્યાંય મરતો નથી, આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. સુવર્ણ સુવર્ણ તરીકે નિત્ય છે, બંગડી નેકલેસ વીંટી મુગટ રૂપે પરિવર્તન પામતું જાય છે, એમ આત્મા આત્મત્વની રીતે નિત્ય છે. એ આજે અહીં હતો, કાલે બીજે છે, પછી ત્રીજે છે, એના પર્યાયો બદલાતા રહે છે. આત્મા એ માત્ર પર્યાય બદલ્યો છે, એને ઘર બદલ્યું. મુંબઈનું ઘર છોડીને અમદાવાદ રહેવા ગયો કોઈ માણસ, એમાં વળી દુઃખી શું થવાનું? એમાં અશાંતિ શેની? એમાં કકડાટ શેનો કરવાનો? એ તો એને ઘર બદલ્યું છે. વાલકેશ્વરનું ઘર છોડીને પેડર રોડ ઉપર રહેવા આવ્યા, એનો કઈ કકડાટ હોય? આત્મા તો આત્મા નિત્ય છે. આત્માના નિત્યત્વનું ચિંતન અને પર્યાયના પરિવર્તનનું ચિંતન એક નવી દ્રષ્ટિ આપે છે. અનિત્ય ભાવનાનું ચિંતન વિનય વિજયજી મહારાજ કે છે હૃદયસ્થ કરી લો તો જીવનમાં જીવવાનું એક બળ મળી રહેશે, અને એ બળ આ રીતે મળશે. જ્યારે ક્યારે કોઈ પણ સંયોગો આવે, કોઈ પણ પરિસ્થિતિઓ આવે, કોઈ પણ પ્રસંગો બને, તે વખતે તરત જ એને કાયમી માનીને નહીં જીવતા, આ પણ કાયમ ટકવાનું. એ ઘરમાં કોઈ બોર્ડ માર્યા છે? કેલેન્ડરો લટકાડ્યા છે? સેના કેલેન્ડર લટકાડો? કેલેન્ડર સેના લટકાડો? નટનટીઓના. તમારા ઘરોની અંદર કેલેન્ડર સેના હોય? એક્ટ્રેસોના, એક્ટરોના, નટનટીઓના. સેના માર્યા છે? કોઈ આવા કોઈ કેલેન્ડરો રાખ્યા છે? આવા કોઈ સુવાક્યો રાખ્યા છે ઘરની? આમ એક એક દરેક રૂમની અંદર આ પેન્ટરને બોલાવશો ને, આજે પેન્ટરને બોલાવીને કહી દો કે મારી બધા રૂમોની ભીતો ઉપર લખી આ કે આ પણ કાયમ ટકવાનું. કારણ કે ક્યાંક વળી નજર પડે ને જાગ્રત બની જવું કે ના, આમાં પાગલ થવા જેવું નથી, બહુ મૂર્છિત થવા જેવું નથી, આસક્ત થવા જેવું નહીં, બધું ભોગવું છું, ઠીક છે ભોગવી લઈશ, પણ સમજીને કે ગમે ત્યારે આ બધું ચાલ્યું જઈ શકે છે. આજે આ બધા સુખો મળ્યા છે, કાલે કદાચ સંસાર એક એવી થપાટ મારે કે આમાંના બધા સુખો અડધી રાતે મારી પાસેથી પાછા ચાલ્યા જાય અને સાવ સાયા મારે બની જવું પડે, એવું પણ આ સંસારમાં શક્ય છે? અશક્ય છે કઈ? બધું જ શક્ય છે. તો એ શક્યતાને સમજીને જ મારે જીવવું છે કે આ પણ કાયમ ટકવાનું. અને આ જ ઘરમાં રહેતા રહેતા કદાચ કોઈક મારા જીવનમાં દુઃખદ પ્રસંગ પણ બનશે, કોઈક સ્વજન એકાએક મને મૂકીને ચાલ્યું જશે, કોઈક સુખ એકાએક મારા ઘરમાંથી વિદાય લઈ લેશે. તે વખતે હું હતાશ ન થઈ જઉં અને આ ઘરની દિવાલો સાથે માથું ન ફોડું. એટલા માટે ત્યાં પણ મારે આ વાક્ય તો જોઈએ કે આ પણ કાયમ ટકવાનું, આ દુઃખ પણ કાયમ ટકવાનું નથી, એ પણ ચાલ્યું જશે ને વળી પાછા સારા દિવસો આવવાના જ છે. માટે માટે ક્યાંય મારે હતાશ થવું નથી. રાખ્યા છે કોઈ બોર્ડ જોઈએ છે? આપું, કાલે મળશે તમને. આર્ટિસ્ટ પાસે તૈયાર કરાવેલા સરસ મજાના આ બોર્ડ, સુખમાં અને દુઃખમાં સદા યાદ રાખો કે આ પણ કાયમ ટકવાનું નથી. જીવનના રંગો તો બદલાતા જ રહે છે. આ સુવાક્યના બોર્ડો તમારે જોઈતા હોય તો કાલે તમને અહીં સ્ટોલ ઉપરથી મળશે. સ્ક્રીન પ્રિન્ટિંગ કરાવેલા આકર્ષક સુંદર કલાત્મક બોર્ડો આવતીકાલે મળશે. ઘરની એક એક દિવાલ ઉપર એ લગાડો, જે સતત તમને જાગૃતિ આપે કે ક્યાંય મૂર્છિત થવા જેવું નથી. અનિત્ય ભાવનાનું ચિંતન હંમેશા હૃદયમાં ગુંજતું રહેવું જોઈએ. કોઈ પણ ગમે તેવી વસ્તુ હોય એની ઉપર આ એક કાળું કલંક લખેલું જ પડ્યું છે કે કાયમ ટકતું નથી, ગમે ત્યારે એનો અંત આવી જાય છે. અને જે અંત પામનારી ચીજ છે એના ભરોસે શું રહેવું? વિનય વિજયજી મહારાજે એક એક ઉપમાઓ આપી કે આયુષ્ય એ પવનની લહેરખી જેવું છે, સંપત્તિઓ વિપત્તિઓથી વિચડાયેલી છે, મિત્ર સ્ત્રી સ્વજનો વગેરેના સંબંધો અને સંયોગો એ સ્વપ્ન જેવા છે, ઇન્દ્રજાળ જેવા છે, કોઈ પણ તત્વના ભરોસે રહેતા નહીં. તમે જ્યાં કાયમ ટકવાના નથી ત્યાં બીજું તો તમારું શું કાયમ ટકવાનું છે? માટે જે કંઈ પણ આજે તકો મળી હોય, જે કંઈ શક્તિઓ મળી હોય, જે કંઈ સંયોગો મળ્યા હોય, એનો આત્મલક્ષી સદુપયોગ આજે ને આજે કરી લ્યો. કાલનો વાયદો કરતા નહીં, કલ કરેશો આજ કર, આજ કરેશો અબ, અવસર બીત્યો જાત હૈ ફિર કરેગો કબ. હવે કહેતા જ નહીં કે આજ કરેશો કલ કર, કલ કરેશો પરસો, જલ્દી જલ્દી ક્યાં કરે અભી તો જીનાએ બરસો. ઊંધી બધી ખોપરીઓને કાઢી નાખો, જીવનની વાસ્તવિકતાનો વિચાર કરી લો. જો આજે સદુપયોગ ન કર્યો તો કાલે પાછી તક મળવાની નથી. નારદજી આવતા હતા શેઠજીને પકડી જવા માટે, સદુપયોગ ન કરતા આવડ્યો તકનો અને નારદજીએ શેઠજી ગુમાવી બેઠા. તક મળી હતી પણ શેઠજી વાયદા જ કરતા રહ્યા, આજે નહીં કાલે આવીશ, બે મહિના પછી આવો, છ મહિના પછી આવો, પોતાનું મોં જોઈને આવો, માલની ડિલિવરી થઈ જાય એટલે આવો. આજે તક મળી, આજે પકડતા ના આવડી, સદુપયોગ કરતા ના આવડ્યો તો તક આત્માથી ચાલી જશે. કારણ કે સારી તક પણ કાયમ ટકતી એ કાયમ ટકતું નથી, છે તો ઉપયોગ કરી લો. મળી હતી તક, મળી શેઠજીને વૈકુંઠમાં જવાની તક મળી હતી. નારદજી જેવા નારદજી વારંવાર આવતા હતા, વિષ્ણુ ભગવાન ના પાડે તોય આવતા હતા. કારણ કે એમને કરુણા હતી કે કોઈકનો ઉદ્ધાર કરું, અને એવી રીતે વારંવાર આવવા છતાં છેલ્લી વખત આવ્યા ત્યાં તો ખબર પડી કે બિલાડો કોથળા નીચે કચરાઈને મરી ગયો છે, હવે ક્યાં ઉત્પન્ન થયો હશે. વળી પાછા પહોંચ્યા વિષ્ણુ ભગવાનની પાસે. ભગવાન ઠેકાણું નારદજી રેવા દો, હજી તમે થાક્યા નથી આટલા આટલા ધક્કા ખાઈને, હજી હેરાન થવું જ. પ્રભુ એવું ના કરો, છે સંસારી જીવ છે, જંજાળોમાં ફસાયેલો હોય, અનેક જાતના લફરા હોય, અને બિચારાને બધી ભાવના હોય પણ છતાં મજબૂરી હોય છે, શું કરે એ બી. હે, કેટલા લફરા સંસારીઓને ભાવના તો મારા સાહેબ ઘણી થાય પણ અમારા એવા નસીબ. હે, તમે શું શું બોલો આમ કયો તો? આવા બધા જવાબો ગોખી રાખ્યા છે ને અમને લોકોને કહેવા માટે. મારા સાહેબે તો તમે નસીબદાર કે તમે છૂટી ગયા સંસારમાંથી, અમારા લોકોની તો હાલત શું, આ સંસારમાં તો કેટલી ઉપાધિઓ. આમ કહેતો જાય કેટલી ઉપાધિઓ, જાણે કે એને ઉપાધિ બહુ કટતી હોય ને નડતી ન હોય, અને વળી પાછો બહાર જઈને નવી ચાર ઉપાધિઓ વધારતો જોઈએ પાછો. શું કામ આ બધા નાટક કરો છો? પણ ઉપાધિઓ એ તમને પકડ્યા છે કે તમે ઉપાધિઓને પકડો છો? હાથે કરીને ઉપાધિઓ વધારતા જવું અને વળી પાછી રાડ પાડતા જવી, મારા સાહેબ બહુ ફસાયા છીએ, બહુ ઉપાધિમાં છીએ. શું કામ ઉપાધિમાં, છોડી દો. તો પેલા શેઠજી આ નાટક જ કરતા હતા અને નારદજી બધી એની વાત સાચી માની લેતા હતા. અમે લોકો હવે તમારી માનીએ જ નહીં સાચી વાત આ બધા અનુભવ પછી. નારદજીએ દલાલી જ કરી વિષ્ણુ ભગવાનની પાસે કે ના પ્રભુ, એ તો બિચારો સંસારી જીવ છે, ઘણે 17 જંજાળમાં ફસાયેલો, કેટલી ઉપાધિઓ, એટલે ના છૂટકે એને બિચારાને કરવું પડે, પણ જીવ ઘણો ઊંચો છે અને ખરેખર તમન્ના છે વૈકુંઠમાં આવવાની. પ્રભુ વધુ નહીં, હવે બસ આ છેલ્લી વખત એક વાર મને કહી દો કે શેઠજી ક્યાં ઉત્પન્ન થયા છે, હવે પછી આપને પૂછવા નહીં આવું બસ, પણ એક વાર તો કયો પ્રભુ. બહુ કાકલુદી ભરી માંગણી કરી અને વિષ્ણુ ભગવાને કીધું ભલે ત્યારે સાંભળો. જો જ્યાં આગળ તમે જાઓ છો ત્યાં આગળ એક તળાવ છે અને એની આજુબાજુ બધું પાણી ફેલાયેલું છે ગંદુ. એ ગંદા પાણીની જે ખાઈ છે, ખાઈની અંદર આ તમારા શેઠજી ભૂંડ તરીકે ઉત્પન્ન થયા છે, ડુક્કર તરીકે, અને વિથ ફેમિલી અત્યારે ત્યાં આગળ પડ્યા હશે બાળ બચ્ચા સાથે. નારદજીને વળી પાછું થયું કે હશે ઠીક છે, હવે દેહ તો મળે સંસારમાં ગમે તેવો દેહ મળે, દેહની કિંમત નથી, આત્મા મહાન છે. શેઠજીનો દુક્કરના ભાવમાં ગયા તો શું થઈ ગયું, દેહ ખરાબ મળ્યો છે, આત્મા તો મહાન છે ને, મારે એનો ઉદ્ધાર કરવો. અને નારદજી પાછા આવ્યા, આવીને ખબર છે અહીં તમને પેલા તળાવ હતું, હા બિલકુલ હિસ્ટોરિકલ વાત કરું છું હું તમને, ઉતાર્યું વિમાન નારદજી એ તો, વિમાન ઉતારીને એક બાજુ વિમાન મૂક્યું, નારદજી વિમાન માંથી ઉતર્યા, હવે શેઠજીને શોધવાના છે, શેઠજીને શોધવા માટે આમ શોધતા શોધતા નીકળે છે, ત્યાં આગળ એક ખાબોચિયું જોયું અને ખાબોચિયાની અંદર એક ગંદા પાણીમાં ગંધ મારતા પાણીમાં ભૂંડ એના બચ્ચાઓ મિસિસ ભૂંડણ બધા બેઠા હતા, મિસિસ ભૂંડ સૌ પરિવાર એ આનંદ થી બેઠા હતા. નારદજીએ જોઈ લીધું કે હા પત્તો તો લાગી ગયો, ભગવાને કીધું એ પ્રમાણે બેઠા છે. એટલે તરત જ નારદજી, હવે નારદજી નજીક નથી આવતા, કારણ કે એની નજીક ન જવાય, ક્યાંક આમ આમ કરે તો વળી છાંટા ઉડે. એટલે નારદજી બહુ દૂર ઉભા રહ્યા, દૂર ઉભા રહીને બોમ મારી, શેઠજી. અને જામ નારદજી નો અવાજ સાંભળ્યો કે ભૂંડના અવતારમાં રહેલા શેઠજી આમ ઊંચું કર્યું માથું, ઓ પ્રભુ આપ પધાર્યા, શું આપની કરુણા. પાછા નાટક ચાલુ શેઠજીના, પ્રભુ પ્રભુ પ્રભુ. નારદજી કે હવે મને ગુસ્સો ચડ્યો છે, તમારે આવવાનું છે વૈકુંઠમાં. પ્રભુ એમ ન કરો, નારાજ ન થાવ ભાઈ સાહેબ, વૈકુંઠમાં આવવાનું મન કોને ન હોય, અહીં સુધી ઈચ્છા છે. આ જુઓ પ્રભુ, આ સંસારની માયા જ ખોટી, આ આપણો જીવ ખોટો લલચાઈ જાય છે, આ ખોટો દીકરા ખાતર રહ્યો તો બીજો ભાવ પણ મેં તો ગુમાવ્યો. પ્રભુ હવે તો બસ એક જ છે કે હવે કોઈ લફરામાં પડવું નથી, કોઈ જંજાળ કરવી નથી, હવે તો જલ્દી અહીંથી છુટકારો થાય અને વહેલું વૈકુંઠ મળે. પ્રભુ અહીં સુધી ઈચ્છા છે. નારદજી કે તો પછી હવે ગરબડ ન કરો, સીધે સીધા ચાલો, મારે કઈ તમારું સાંભળવું નથી, વિમાન તૈયાર છે, ભલે તમે ગમે ત્યાં હો, હું તમને લઈ જઈશ. આવવું છે પ્રભુ? આવવું છે એમ ન પૂછો, આવવું જ છે, એમાં સવાલ શું, હે જવું છે ને. અમને શિવ સુખ આપો, આપો આપો ને મહારાજ, અમને મોક્ષ સુખ આપો. મોક્ષ સુખ જોઈએ છે, જોઈએ છે ભાઈ? આવ્યા છે આજે નારદજી, હવે ગમે તેને, હવે એક છે એક નહીં તો બીજો જે મળે એને પકડીને લઈ જવા છે. આજે કોને જવું છે આમાંથી? આપણને મોક્ષ જોઈએ છે? નારદજી કે છે કે લફરાબાજી નહીં, મગજ મારી નહીં, આવવું હોય તો સીધે સીધા તૈયાર થઈ જાઓ. આવવું છે પ્રભુ? ચોક્કસ આવવું છે. આજ સુધી તો નકામો બધો એળે ગુમાયો સમય, આ તો આપની કરુણા કે આપ આવો છો, નહીં તો અમારા જેવા અભાગ્યાની ચિંતા કોણ કરે. સંતો કરુણાવંત હોય છે, આપ પધાર્યા પ્રભુ, આપનો ઉપકાર તો ક્યારે નહીં ભૂલો. હમણાં આમ તો હું વૈકુંઠમાં આવી જ જાત આપની સાથે, આજે તો નક્કી જ કર્યું તો આવવું જ તું, અને ખરેખર આવવું છે. પણ હવે પણ કહીને આ શેઠજી હવે શું વાત મૂકે છે નારદજીની આગળ, એ કઈ વાત મૂકે છે? આ છેલ્લી વાત છે, હવે આ નારદજીની છેલ્લી મુલાકાત છે, હવે પછી નથી આવવાના. કારણ કે પણ કહીને એવો જબરજસ્ત પથરો મૂક્યો છે આ શેઠજીએ, કે નારદજી હવે શેઠજીને ઓળખી ગયા કે ભગવાન સાચા ને હું ખોટો. ભગવાન કહેતા હતા કે આ માયાઓ એકે આવે એવી છે નહીં, બધા વાતો જ કરી જાણે છે. પ્રભુ આવવું જ છે, પણ એમ પણ કહીને હવે આ શેઠજી એક એવો પોઈન્ટ મૂકે છે કે જે પોઈન્ટ સાંભળતાની સાથે નારદજીનું માથું ફાટે છે, નારદજીને ગુસ્સો ચડી જાય છે. અને નારદજી પછી એ પછી શું પગલાં લે છે એ શેઠજીને નારદજીની છેલ્લી વાત આપણે આવતીકાલે પૂરું કરી નાખીશું. અને એની સાથે સાથે વિનય વિજયજી મહારાજ અનિત્ય ભાવનાના ચિંતનમાં એક એક કલ્પના ચિત્રો આપણી સમક્ષ રજૂ કરવાના છે, અદભુત કલ્પના ચિત્રો કે આના જેવું અનિત્ય છે, આના જેવું અનિત્ય છે, આના જેવું અનિત્ય છે. સમગ્ર સંસારની અનિત્યતાનું દર્શન કરાવતી કેટલીક તત્વદ્રષ્ટિઓ જે આપણને નવો પ્રકાશ આપશે, એ બધી વાતો આપણે આવતીકાલે વિચારીશું. આજનું વ્યાખ્યાન અહીં આગળ પૂર્ણ થાય છે. સર્વ મંગલ મંગલ્યં સર્વ કલ્યાણકારી.